सज्जतानो संघ लावे खेती मरंग कार्यक्रम नंबर 156 प्रसारण तारीख 11 फेब्रुआरी 2010। श्रोता मित्रों हवे आप सांभळशो प्रायोजित कार्यक्रम सज्जतानो संघ लावे खेती मरंग जेना प्रायोजको छे डेवलपमेंट सपोर्ट सेंटर DSC अने सज्जता संघ अमदावाद। વાદળા હટી જતા ચિંતામાંથી મુક્ત થઈ રેડિયો પરતા ગોઠવાઈ ગયેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર
નમસ્કાર। ઉમા બોન, જેમ ટાઈમે કોમ નહીં કરતા તો પાકને નહીં ગમતું, એમ મોસમ પણ જો એની ઋતુ બન્યા બદલાય તો અમને નહીં ફાવતું।
હા જુઓ ને, જ્યાં સોમવારે તો છેક અમદાવાદ થી લઈને કચ્છ અને જામનગર જિલ્લા સુધી એવા ઘટાટોપ વાદળો છવાયા હતા, મને તો ડર જ પહી ગયો હતો કે ખલાસ જીરુના પાકમાં નુકસાન થવાનું જ છે।
કાકી, સ્થિતિ તો એવી જ હતી, પરેશભાઈને અને લાલને એનો અંદેશો આવી જ ગયો હતો, એટલે જ તો બનાસકાંઠા જિલ્લામાંથી નારસુંગભાઈ, નાનજીભાઈ, પ્રહલાદભાઈ પટેલ, વસ્તાભાઈ અને નારણભાઈના ફોન આવ્યા ત્યારે એમણે ચોખ્ખું કહી દીધું હતું કે જીરુ કે રાયડામાં અને બીજા શિયાળુ પાકોમાં 2-4 દિવસ પિયત તો આપશો જ નહીં।
મેં તો હંગાત કોઈને પૂછ્યા વના મેંકો જેપ કે હેક્ઝા કોનાઝોલ છોંટવા માંડવાનું બધા ખેડૂતોને કહેવા જ માંડ્યું હતું।
હા, અને એવું કરનારા ખેડૂતોનો પાક બચી ગયો છે।
કાકી, ફૂગ જેવા રોગોમાં તો જેટલા વહેલા આગોતરા પગલા ભરીએ એટલો વધારે ફાયદો થાય છે। તમને યાદ છે ગયા ગુરુવારે, એટલે જ તો ઉનાળુ પાક વાવતી વખતે જ ટ્રાયકોડર્મા જેવી જૈવિક ફૂગનાશક છાંટી દેવાની કે બિયારણને પટ આપી દેવાની ખાસ ભલામણ કરી હતી।
એ તો પેલી બાળકને પોલિયોની રસી પીવડાવવા જેવું છે।
હા,
આપણે બધો એમાં જોડાયા તો આજે છેલ્લા 4 વર્ષથી આખા રાજ્યમાં એક બાળકને બાળ લખવા નહીં થયો। એમ જો ગોમે ગોમ ખેડૂતો નક્કી કરે કે જૈવિક ફૂગનાશક જાતે જ બનાવીને જાણે પાક વાઈએ, તાણે મોય વેરવી છે તો ત્રણ જ વરોમાં ચોય ફૂગતી થતા રોગ આવે જ નહીં અને ઉપજ પણ હારી થાય।
એટલું જ નહીં કાકા, મગફળી, તલ કે ડુંગળી અને એરંડા જેવા નિકાસલક્ષી પાકોમાં તો વિદેશમાં ભાવ પણ ખૂબ સારા મળે અને ફૂગના કારણે માલ પાછો આવવાની ભીતિ પણ ના રહે।
મગફળી તો હવે ઉનાળામાં એટલી વવાય છે
ભાઈ, એટલે તો આ DSC અને સજ્જતા સંઘ વાળા એમના અવાજ ઓટલામાં સલાહ આલે છે કે બરાબર છોંપ રાખીને મગફળી વાવજો અને વાવતા પહેલો પાયાના ખાતર, બિયારણને ચૂસ્યા નાશક અને ફૂગનાશક દવાની માવજત આલવાનું ભૂલશો નહીં।
નહીં કાકા, આપણે ગયા ગુરુવારે પાયાના ખાતરોની તો વાત કરી જ હતી કે ઉનાળુ મગફળી માટે એકરે 15-20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 15-20 કિલોગ્રામ ફોસ્ફરસ મળે એટલું રાસાયણિક ખાતર તો વાવણી વખતે ચાસમાં જ આપવું જોઈએ।
હા, અને એ પહેલા 7-8 ગાડા એટલે 4-5 ટન દેશી ગળત્યુ ખાતર પણ આલવાનું જ।
પણ મનો કે કોઈ ખેડૂત બિયારણની માવજત આલવાનું ભૂલી ગયો તો એના માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં?
ખાકી, રસ્તો તો હોય જ ને,
પણ એમાં ખર્ચ અને મહેનત બંને વધારે થાય, ખરું ને ઉમાબુન?
બિલકુલ બરાબર કાકા। જુઓ કાકી, બિયારણને ચૂસિયા નાશક અને જંતુનાશક દવાનો પટ આપવો હોય તો દવાની જરૂર પડે 1 કિલોગ્રામ બિયારણે 3 ગ્રામ મેન્કોઝેબની અને 5 ગ્રામ જંતુનાશકની, અને જો એ જ દવા વાવણી પછી છાંટવા જઈએ તો 15 લિટરના પંપ દીઠ 5-30 મિલીલીટર જેટલી નાખવી પડે છે। બોલો,
પણ આ તમારા કાકા તો કહેતા હતા કે ડોંગર અને મગફળીમાં ચૂસિયા ના આવે એ માટે પેલી દાણાદાર દવા 5-7 કિલો પૂંખવી પડે છે।
એટલી બધી? એ કઈ કાકા?
ઉમાબોન, એ તો પેલી કાર્ટેપ અને ફોરેટ દાણાદાર દવાની વાત કરે છે।
હા, એ બરાબર છે। એમાંથી જો કાર્ટેપ લઈએ તો એકરે 6-7 કિલોગ્રામ અને ફોરેટ લઈએ તો એકરે 5 કિલોગ્રામ પૂંખવી પડે છે, ખરું?
પણ એટલી ઓછી પૂંખવી શી રીતે? વધારે વપરાઈ જાય તો પાકને નુકસાન ન કરે?
મેં તમને બતાવ્યું તું ખરું કે એને કોરી રેતીમાં મિક્સ કરવાની, ખરું ઉમા બોન?
હા સાચી વાત છે કાકા. દસેક તગારા કોરી ઝીણી રેતી લેવાની અને તગારા દીઠ 600 થી 700 ગ્રામ કારટેપ અથવા 500 ગ્રામ ફોરેટ ભેળવવાની, માપ યાદ રાખજો. અને પછી એ દસે તગારા રેતી મગફળી કે ડાંગરમાં પૂંખી નાખવાની. બસ લગભગ 1.5 મહિના સુધી ચૂસ્યા નહીં આવે. જમીનમાં ઘેણ કે ઉદય હશે તો એનો પણ નાશ થઈ જશે. અને પછી વાતાવરણ મુજબ જરૂર પડે ત્યારે પાણી આપતા રહેવાનું.
અરે ઉમાબુન, ગરમીમાં તો એની બહુ ચોપ રાખવી પડે છે. ઉમાબુન, આ હમણાં 2 દાડા પહેલો દેખાયા હતા એવા વાદળા હોય તો અઠવાડિયા સુધી વાંધો ના આવે. અને જો ગરમી ધમધમાઈને પડવા મળે ને તો 4થે દાડે પાકને પાણી આલવું પડે.
હે ઉમાબુન, જમીનમાંથી પાણી જલ્દી ઉડી ના જાય એવો કોઈ રસ્તો ખરો?
હા તો કાકી, એના તો ઘણા બધા ઉપાય છે. જો જેમ કે 2 ચાસ વચ્ચેની ખુલ્લી જગ્યામાં સૂકા પાંદડા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ કે કપાસની સૂકી સાંઠીઓ પાથરી દઈને જમીન ઢાંકી દઈએ તો જમીનમાં ભેજ સચવાઈ રહે અને સરવાળે 1-2 પિયત ઓછા આપવા પડે. કાળા પ્લાસ્ટિકના પટ્ટાથી પણ ખુલ્લા ચાસ ઢાંકી શકાય.
હોમાબુન, આમાંથી ગમે તે ઉપાય કરીએ પણ છેવટે પાક તો એક જ આવવાનો ને.
આપણે એક પાક વાવ્યો હોય તો એક જ ઉપજ આવે કે નહીં?
અને જો એ પાકમાં કશીક તકલીફ ઉભી થઈ, એટલે કે રોગ કે જીવાત આયા, તો આપણે તો આવકના નોમનું નહીં જ નાખવાનું ને
કાકી. એટલે જ તો DSC અને સજ્જતા સંઘ કાયમ મિશ્ર પાક કે પછી આંતર પાક પદ્ધતિ અપનાવવાનો આગ્રહ કરે છે. આપણે તલની જ વાત કરીએ. જો તલના છોડ તદ્દન સીધા હોય, 2 ચાસ વચ્ચે તો ઠીક, 2 છોડ વચ્ચે જગ્યા ખુલ્લી દેખાતી હોય
એમાં વળી આપણે નેંદણ કાઢવા મોય ઢૂંધ્યું ચલાવીએ અને દાંતરડાથી જમીન ખોતરીએ એટલે પાણી તો 2 દાડામાં ઉડી જાય.
વળી જ્યાં તલનો છોડ નથી ઉગ્યો એ જમીનમાં પડેલા ખાતર કે રસકસ અને પાણી કે દવા પણ નક્કામાં જ જાય.
પણ આવો બગાડ અટકાવવા ઉપાય શો કરવો?
કાકી, ઉપાય પણ ખૂબ સહેલો છે. જુઓ, તલના 2 ચાસ પહોળા પાટલે વાવવાના, બરાબર. 2 છોડ વચ્ચે પણ અંતર વધારે રાખવાનું અને વચ્ચે અર્ધ ઉનાળુ મગ, ચોળી કે હવે તો વર્ષમાં ઓગસ્ટ સપ્ટેમ્બર થી લઈને છેક ફેબ્રુઆરી સુધી વાવી શકાય એવી વટાણાની GS 10 નામની આયાતી સુધારેલી જાત બજારમાં મળે છે. તો બસ આવા વેલાવાળા કઠોળ વાવી દઈએ તો આપણે આપેલા ખાતર, દવા અને પાણીનો પૂરેપૂરો ઉપયોગ થઈ જશે અને વેલા જમીન પર પથરાઈ જવાથી જમીનમાં ભેજ પણ વધારે વખત સચવાઈ રહેશે.
અને મુખ્ય પાક તૈયાર થાય એ પહેલો જ બીજી ઉપજ આપવાનું ચાલુ થઈ જશે.
એટલે એ કઠોળ લીલા જ બજારમાં વેચવાના?
કાકી, વટાણા વાવ્યા હશે તો 45-50 દિવસમાં શીંગો ઉતરવાનું ચાલુ થઈ જશે અને દરરોજ રોકડી આવક મળવાનું પણ ચાલુ થઈ જશે.
અને જો મગ વાયા હોય તો શીંગો પાકે ત્યાં સુધી રાહ જોવાની, બરાબર ને?
એ તો એમ જ હોય ને. પણ તોય તલ પહેલો 15-20 દાડે તો મગ ખાડવામાં પહોંચી જાય.
હા, એટલે પહેલા મગનું ખડું લેવાનું અને પછી તલ ખંખેરવાના, એટલે બંને આવક એક સાથે થાય.
ઉમાબુન, ઉનાળામાં તલ લઈએ, મગફળી લઈએ કે ડોંગર અથવા બાજરી લઈએ, ઘાસચારાનો પ્રશ્ન તો ઉભો જ રહેવાનો છે. અને ઘાસચારાના ભાવ તો તમે જોણો છો, વેચાતું લઈને તો કશું પોહાય એમ છે જ નહીં.
સાચી વાત છે કાકા. અને આમ પણ ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય છે.
એ તો છે જ ને મારી બુન, ઢોરોને ખાવાનો ચારો અને કપાસિયા કે મકઈ અને અનાજનું ભૂસું તો ખેતીમાંથી મળી રહે અને ઢોરના છાણ પેશાબ ખેતીમાં ખાતરમાં કામ આવે.
અરે હવે તો ગૌમૂત્રમાંથી પેલું જીવામૃત બનાવીએ ને તો બીજા કેટલોય ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચો બચી જાય છે. પણ ઉનાળામાં સૌથી મોટો સવાલ હોય છે લીલા ચારાનો, એટલે એ તો જુદો બાબો જ પડે ને
કાકા. એ માટે જ આપણે લગભગ 1-1.5 મહિના અગાઉ પેલી 7-7 વાડ આવે એવી જમ્બો જુવારની અને ન્યુટ્રીફિલ બાજરીની વાત કરી હતી. એ પછી તો DSC માં અને અવાજોટલામાં કેટલાય ખેડૂત મિત્રોએ એનું બિયારણ ક્યાંથી મળશે એ પણ પૂછ્યું હતું.
તો કોઈ ખેડૂત જો એકલી જમ્બો જુવાર કે ન્યુટ્રી બાજરી જ વાવે તો ના ચાલે. જરૂર હોય એટલી પશુઓના ચારા માટે વાપરવાની અને બાકીની લીલી ચાર વેચી કાઢવાની. ચારના ભાવો ક્યાં ઓછા છે
કરાય ને, એવું કરી શકાય. બજારમાં હાલ લીલા ઘાસચારાના ભાવ ખૂબ સારા છે, એટલે જો પાણીની અને વાહનની સગવડ હોય તો લીલા ચારાને મુખ્ય પાક તરીકે કે કમાવાના ઉદ્દેશથી જ વાવી શકાય છે. એમાં પણ સારી એવી કમાણી થઈ શકે કાકા. હા
હું આ બોન કમાવું હોય તો ડીએસસી અને સજ્જતા સંગમોથી આવા તો કેટલોય આઈડિયા મળી શકે એમ છે.
હા
પણ સવાલ છે 0 27 17 23 46 41 નંબર જોડીને અવાજ ઓટલોમાં માહિતી સાંભળવાનો કે પેલી દીવા દોડીની ચોપડી વાંચવાનો.
અરે હા, એ તમે સારું યાદ કરાવ્યું પ્રભુ કાકા. બધા ખેડૂત ભાઈઓ બહેનોને પરેશભાઈએ કહેવડાવ્યું છે કે દીવાદાંડીનો જાન્યુઆરી મહિનાનો અંક તૈયાર થઈ ગયો છે, અને જેમણે જેમણે અગાઉ પત્ર લખીને એમના નામ સરનામા મોકલ્યા છે એ તમામ ખેડૂત મિત્રોને દીવાદાંડીનો જાન્યુઆરી અંક મોકલાઈ રહ્યો છે.
પણ જેમને હજી સુધી એ માટે ટપાલ ના લખી હોય એમને તો ના જ મળે ને.
ભાઈ માગ્યા વના તો માય ના પીરશે.
હા એ તો છે.
હા ડીએસસી કે સજ્જતા સંઘમાં ખબર શી રીતે પડે કે દીવાદાડી કુને જોઈએ છે કુને નહીં? હું તો કઉ છું હજી એ ટપાલ ના લખી હોય તો ટપાલમાં તમારું નામ, ગામમાં કેટલા મિત્રો મળીને કાર્યક્રમ સાંભળો છો, ગામમાં કયા કયા પાપ ભોવાય છે, જમીન કેવી છે, પાણીની સવડ કેવી છે, એવી બધી વિગતો લખીને હંગાત તમારું પૂરું નામ, સરનામું અને દીવાદાડી મોકલવાની વિનંતી લખીને મોકલી જાળવાની.
હા સરનામું તો ગમે તે ખેડૂતને પૂછો આવડવાનું છે. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58. ટપાલ લખી જ નાખવાની અને સાથે ઇનામી પ્રશ્નનો ઉત્તર પણ લખી મોકલવાનો.
પણ સવાલ વિના જવાબ આલવો શી રીતે ઉમાબુન?
કેમ
તમે આજે સવાલ પૂછો છે જ કો?
ઓહો એમ કહો ને, તો આ રહ્યો આજનો સવાલ. તો લખો મિત્રો, હવામાં ભેજ વધે અને જો માવઠું થાય તો શિયાળુ પાકોમાં કઈ દવા છાંટવી જોઈએ?
ભાઈઓ બુનો, સવાલ બરાબર સમજાયો કે? ફરી બોલું છું, હવામાં ભેજ વધે અને જો માવઠું થાય તો શિયાળુ પાકોમાં કઈ દવા છાંટવી જોઈએ?
બસ જોડવા મોડો 0 27 17 235 995 અને નોંધાવા માંડો તમારો જવાબ.
હા એટલે આગળના કાર્યક્રમોમાં ડ્રોમાં તમારું નામે વિજેતા બની જાય.
હા સર, 154માં કાર્યક્રમના સવાલનો ફોન કે પત્રથી સાચો જવાબ આપીને ડ્રોમાં ઇનામ જીતનારા આ બે મિત્રોની જેમ લો કાકા, કાકી તમે પણ બંને એક એક નામ જાહેર કરી દો. હા
હા લાવો. હા તો મિત્રો, 154મી કડીમાં સાચો જવાબ આલીને 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ ગગાણાના પટેલ શેધાભાઈ દેવશીભાઈ.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગામ વિજાપરના જુમ્મા આલિયાસ હિંગોરજા.
મિત્રો તમને બંનેને અને બાકીના તમામ ખેડૂત ભાઈઓ બહેનોને પણ ખૂબ 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 ધન્યવાદ. ખેતીને લગતી છેલ્લામાં છેલ્લી આધુનિક માહિતી તમારા સુધી પહોંચાડવાનો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘનો આ નમ્ર પ્રયાસ છે.
બસ એ માહિતીનો ખેતીમાં અમલ કરજો અને તમારી ખેતી સુધારજો, એટલી જ અમારી ઈચ્છા છે.
તો આવતા ગુરુવારે શિયાળુ પાકોની લણણી અને સાચવણી જેવી ખૂબ જરૂરી મહત્વની વિગતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી
નમસ્તે, આવજો.